અનુપમની હે અમૃતધારા. તારીખ 2 માર્ચ 2026 સોમવારના રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી ખાતે હોળી પર્વ એટલે કે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો 198મો પ્રાગટ્યોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો, જેમાં સદગુરુ સાધુ પરમપૂજ્ય અશ્વિનદાદાએ ખૂબ રૂડા આશીર્વાદ પ્રદાન કર્યા, જે અત્રે સમાવ્યા છે.
સહજાનંદ સ્વામી મહારાજને જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજને જય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને જય. પ્રગટ ગુરુહરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય. જય જય સાહેબજીના વાલા સર્વે સંતો સર્વે કાંતિક અક્ષર મુક્તોની જય. જય જય સમગ્ર ગુણાતીત સમાજના સંતો સંત બહેનો ને ભક્તો, બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના પ્રાગટ્ય દિનના મંગલ અવસરે તપોભૂમિ બ્રહ્મજ્યોતિ ઉપર વધાર્યા છે એ સર્વેનું હાર્દિક સ્વાગત કરતા અમને સર્વ સંતોને અત્યંત આનંદ અને હર્ષ ઉલ્લાસ થાય છે. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ પધાર્યા, આપના દર્શન પ્રાપ્ત થયા એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માની. વંદુ પ્રાગજી ગુરુને, ભગતજી મહારાજ જેમનું નામ હતું પ્રાગજી, અને તે સમયના ગુણાતીતાનંદ સ્વામીના 3 શિષ્યો ભગતજી મહારાજ, જાગા સ્વામી અને કૃષ્ણજી હતા, જેને ગુણાતીત મૂળ અક્ષર બ્રહ્મ છે તે વાત સ્થાપિત કરવા માટે જે પોતે માનતા હતા એ પ્રમાણે પોતે જીવતા હતા, અને એમની સાથે જેમને જેમને પણ હેત પ્રેમથી જોડાણ થયું તેમને પણ તેઓ તે જ એકડો ઘૂંટાવતા, અને એના પરિપાક સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસના વિશેની દ્રઢતા, જેમાંથી આપણે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના અનુયાયી બન્યા એવા ભગતજી મહારાજનો આજે આપણે સર્વે પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ. ભગતજી મહારાજ એટલે કે પ્રાગજી ભક્ત ગુરુહરિ સાહેબ દાદાએ કહ્યું એમ, જેને પોતાનું સ્વ ગુરુ ગુણાતીતમાં ઓગાળી દીધું હતું, એમના મહિમાની વાતો કરવા માટે આપણે બહુ ટૂંકા પડીએ, બહુ ઓછા પડીએ. આજે સવારે આપણને અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પાયાના સિદ્ધાંત સદગુરુ સંત પરમપૂજ્ય મનોજદાસજીએ જે સમજાવ્યા, ખરેખર ખૂબ સચોટ અને અદ્ભુત એમની જે રજૂઆત હતી તેને કારણે આપણા હૈયામાં પણ એની વિશેષ દ્રઢતા થતી ગઈ અને થતી રહી છે. ભગતજી મહારાજના જીવનના અનેક પ્રસંગો જેનું આપણે વારંવાર વાંચન કર્યું છે, શ્રવણ કર્યું છે, મનન કર્યું છે, અને થોડી મનમાં એવી અભિલાષા અને ભાવના કરી છે કે જેવા ભગતજી મહારાજે એમના ગુરુ ગુણાતીતને સેવીને એ રૂપ થઈ ગયા. એવું આપણે પણ વર્તમાન કાળે આપણા પ્રગટ ગુરુ હરિનું સેવન કરીને એ રૂપ થવાનું નહીં પણ એમના દાસ થઈને આપણા અસ્તિત્વને એમના શ્રીચરણોમાં અર્પણ કરવાની પ્રાર્થના કરીએ છીએ. આજે સવારની વાતમાંથી જ એક મુદ્દો એવોએ કહ્યું એમ શરીર બળ, શારીરિક બળ, મનોબળ, આત્મબળ, અને જે મુદ્દો સાધુ મનોજદાસજીએ ઉમેરી આપ્યો એ છે હરિબળ, જેનું મેં મારી સમજણ પ્રમાણે અર્થઘટન કર્યું કે દ્રઢ આશરો. બાળમંડળની એ કથા, શરણે છું, શરણે છું, શરણે છું નો દ્રષ્ટાંત કથા, છૂટું પડી ગયેલું, ભૂલું પડી ગયેલું, અંધારું થઈ ગયેલું, બકરીનું એક બચ્ચું સિંહના પગલા આગળ બેસી ગયું, આખી રાત જુદા જુદા હિંસક પ્રાણીઓ આવ્યા ત્યારે પેલું સિંહનું પગલું બતાડીને એટલું જ રટણ કરી કે શરણે છો, શરણે છો, શરણે છો. છેલ્લે સિંહ પોતે આવે છે અને ત્યારે પણ સિંહનું પગલું બતાડીને કહે છે શરણે છો, શરણે છો, શરણે છો. વનનો રાજા, શક્તિશાળી પ્રાણી સિંહને પણ એમ થાય છે કે મારે શરણે છે તો મારાથી મરાય નહીં, મારાથી તરાય. ત્રાડ પાડીને હાથીને બોલાવ્યો અને કહ્યું કે આને પીઠ પર બેસાડી અને ગામના પાદરે મૂક્યો. એની માથી અને એના ટોળાથી આ બચ્ચું છૂટું પડી ગયું છે. એ જેને હરિબળ કહીએ, અને હું બીજા શબ્દોમાં કહું છું કે દ્રઢ આશરો કે. અને ત્યારે આદરણીય પરમ પૂજ્ય દાદુ કાકાને જે કેપ, જે મસ્તી, એને ફરીથી સ્મૃતિ કરીએ કે મેં કિસકી ઘરવાલી હું, મારો ધણી કોણ છે, મારો બાપ કોણ છે, હું કોને આશરે છું, હું કોની ઉપાસના કરું, જેને આશરે છું હું કોની ઉપાસના કરું છું. અને એ વાતની દ્રઢતા એટલે પ્રાપ્તિ તો થઈ છે, પણ એની પ્રતીતિનો પણ જ્યારે અનુભવ આપણને આપણા જીવન દ્વારા થાય, એ અનુભવની, અનુભૂતિની, પ્રતીતિની જીવન દર્શન રૂપે પ્રાગજી ભક્ત એટલે કે આપણા વાલા ભગતજી મહારાજનું જીવન છે. આ બધી પ્રકારના બળોમાં શ્રેષ્ઠ બળ હરિબળ લેવાનું જે છેલ્લો મુદ્દો આપ્યો એ જ ભગતજી મહારાજ. શારીરિક બળની તો આપણે સૌ વાત જાણીએ છીએ. ગુરુહરિ સાહેબ દાદાના શબ્દોમાં કહીએ તો દેહ ભાવના કુચ્ચા કરી નાખ્યા. એમને જે ગુરુની આજ્ઞાથી, ગુરુની પ્રસન્નતા મેળવવા માટે જે સેવા કરી, ભક્તિ માનીને સેવા કરી, નિર્દોષ બુદ્ધિ રાખીને એટલે કે સિદ્ધાંત સાચવીને જે સેવા કરી, એવા અનેક પ્રસંગો ભગતજી મહારાજના જીવન ચરિત્રમાં લખાયા છે, જેના આપણે દ્રષ્ટાંત વારંવાર આપ્યા છે. ને સેવા કરતી વખતે આપણે જીવન મંત્રને આપણા નજર સમક્ષ રાખ્યો છે. ત્રણસો દેગડા પાણી ભરીને આંબાના રોપાને પાવા કે ચૂનાની ભઠ્ઠી પીલવી એવા જાત જાતના જે શારીરિક અને એમાં વિશેષ જે મેં ઉલ્લેખ કર્યો નિર્દોષ બુદ્ધિ સાથે અને સાથે ઉપાસનાનો સિદ્ધાંત, કરતા હર્તા મારા પ્રભુ છે, મને મળ્યા એ મારા ગુણાતીત ગુરુ છે, એ સિદ્ધાંતની દ્રઢતા, એકને બદલે બે કોથળા ખભે ચડાવનારા સાથીદાર સંતો કે મુક્તોનો કોઈ ભાવફેરની વાત કરવાની એમની આગળ રજૂઆત કરે, હિંમત કરે, તો એને હંમેશા જ સવડું લે કે મને એક ફેરામાં બે ફેરાનું પુણ્ય મળે છે, બે ગુણી ચડાવનારાને તો એમને વિશે ઈર્ષાનો ભાવ હતો, ગુરુનો બહુ વાલો છે અને લાડકો થઈને ડાયો થવા જાય છે તો લે, કદાચ એવા ભાવથી પણ એકને બદલે બે કોથરા જ્યારે એમના ખભે નાખતા હશે ત્યારે પણ સેવા કરી, પણ સાથી મુક્તોને વિશે નિર્દોષ બુદ્ધિ રાખીને સેવા કરી, અને નિર્દોષ બુદ્ધિ રાખવાનું કારણ મારા ગુરુ જ, મારા પ્રભુ જ એને વર્તાવી રહ્યા છે, તો આપણે જે ઉપાસનાના સિદ્ધાંતમાં કહીએ છીએ એ સિદ્ધાંત સહિત શરીર બળનો તો સદુપયોગ કર્યો, પણ સાથે સાથે આ સિદ્ધાંત પ્રમાણે પોતે જીવીને આપણને સર્વને એ સિદ્ધાંત પ્રમાણે ઉપાસનાના જે પાંચ પગથિયા છે એ પાંચ પગથિયાના એકે એક સ્ટેપ અમારા જીવનમાં મને જે મળ્યા છે તે જ ભગવાન સર્વોપરી છે. સર્વોપરી, સર્વવ્યાપી, સર્વનિયંતા, સમ્રાટ પ્રભુની સેવામાં હું સમર્પિત થવા માટે આવ્યો છું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ જ્ઞાન ઠોઠવઠ્યું નથી, અને એ જો શીખવું હોય અને સિદ્ધ કરવું હોય તો બધું મૂકીને અહીંયા મારી પાસે રહેવા આવી જાઓ અને હું કહું એમ કરો, એ પહેલી શરતથી એ સંપૂર્ણપણે શરણાગત થઈને સર્વોપરી સત્તાનો સ્વીકાર કરીને એમને જે શરણું સ્વીકાર્યું. તો ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું છે કે આ દેહ જે 70-80 વર્ષ કે આપણે એને પ્રભુનું કાર્ય કરવા માટે, પ્રભુની રીતે પ્રભુનું કાર્ય કરવા માટે કે ગુરુની રીતે ગુરુને પ્રસન્ન કરવા માટે આ તંત્રને વાપરવાનું છે, અને એની આજ્ઞામાં, એના શરણે રહીને એની આજ્ઞાનું પાલન કરતાં કરતાં એ ધીરે 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 શુદ્ધ, પવિત્ર અને દિવ્ય બનતું જાય છે. આ દેહનો જે શ્રેષ્ઠ ઉપયોગ, દેહના ભાવથી ઉપર ઉઠીને બ્રહ્મ ભાવમાં જવું એ ગુણાતીતનું મિશન છે. અને બીજા શબ્દોમાં કહીએ તો ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતમાં કીધું છે કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે, એક અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવું. મને લાગે છે કે ભગતજીએ અહીંથી એકડો માંડ્યો કે આપણો જન્મ તો જ દેહને આ રીતે વાપરી શકાય, દેહના ભાવને આ રીતે બ્રહ્મ ભાવ સુધી પરિવર્તિત કરીને પહોંચાડી શકાય. તો એમને આ મુદ્દો દીધો કે આપણો જન્મ જ આ માટે થયો છે. જેવું ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, એ ગુણાતીતાનંદ સ્વામીએ એમને એવા આશીર્વાદ આપ્યા હતા કે મારા આશીર્વાદ છે મુંબઈ જા, તું 60,000 રૂપિયા કમાઈશ. તારે જીવનનો જે જન્મ થયો છે અને જન્મીને શું કરવાનું છે એ મૂળભૂત મુદ્દો જેને દ્રઢતાથી સમજાઈ ગયો હતો આપણે પણ જીવનચરિત્રના પ્રસંગો જોઈએ તો કેવી રીતે ક્રમે 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 ગુરુ ગુણાતીતે જે આશીર્વાદ આપ્યા અને જ્યારે એમની પાસે બીજા બધા જ્યારે ફરિયાદ લઈને આવ્યા ત્યારે ગુણાતીત એમ કહે છે કે હું શું કરું, હાથ છૂટી બલાની માફક આ પ્રાગજી ઉપર હું રાજી થઈ ગયો. એટલે કોઈ એક એવું કારણ કે કોઈ એક એવો પ્રસંગ એ આપણે દર્શાવી ના શકીએ કે આને કારણે ગુણાતીતાનંદ સ્વામીએ રાજીપો આપ્યો, પ્રસન્નતા આપી. આપણે એમના જીવનને, એમના જીવનના પ્રસંગોને આ રીતે જોતા જઈએ તો શરીરનો પૂરેપૂરો ઉપયોગ અને શરીરને પ્રભુનું કાર્ય કરવા માટે ગુરુની આજ્ઞામાં આ હોમ કરી દઈને દેહના ભાવના કુચ્ચે કુચ્ચા ગુરુહરિ સાહેબ દાદાના શબ્દ પ્રયોગ પ્રમાણે આપણે તો સારું છે, દેહને સાચવીને જેટલું થાય તેટલું કરવાની મોકળાશને અવકાશ આપણને પ્રાપ્ત થયો છે. એટલે મેં કહ્યું કે ભગતજી મહારાજની વાત કરવી એના માટે આપણે બહુ ઓછા પડીએ, બહુ નાના પડીએ, પણ છતાંય આજે એમનો પ્રાગટ્ય દિન છે ને એમના જીવન પ્રસંગોને વાગોળીએ તો એમાંથી આપણને કંઈક બળ ને પ્રેરણા મળે. બીજું બળ છે મનોબળ. તો ગુણાતીતાનંદ સ્વામી એક વાત કરી કે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે, તે વાત નિત્ય વિચારવી. ભગતજી મહારાજ મનોબળ પ્રાપ્ત કરવા માટેનો પોતાના ગુરુના વચનને જ આધાર તરીકે લીધો છે. મન આપણને રમાડે, આપણે મનને જીતીને એને આપણે પ્રભુના કામમાં ગુરુની આજ્ઞામાં પરોવવું છે. ગુરુના જ વચન, એનો જ આધાર. આ તો હવે આપણે આ બધી કથા કરવાનો મોકો આવ્યો એટલે આપણે આ બધું ગોઠવીને કહીએ છીએ, પણ એ જ વાત ગુણાતીતાનંદ સ્વામીએ આપણને કહી છે અને આપણે આપણા બાળમંડળના બાળકો પાસે એ નાની નાની ટૂંકી ટૂંકી વાર્તાનો મુખપાઠ કરાવીએ છીએ. છોકરા આપણી આગળ આમ આવીને ઊભા રહીને બોલે છે કે કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે, એ વાત નિત્ય વિચારવી. સાંભળનારો વિચારને પામતો નથી કે હું મન રમાડે એ પ્રમાણે કરું છું. ભગતજી મહારાજનો અહીંયા ફેર પડ્યો અને ગુરુહરિ સાહેબ દાદાને જ્યારે કાકાજી મહારાજે, પપ્પાજી મહારાજે એમ કહ્યું કે જસુભાઈ તો મન વગરના પુરુષ છે, સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે એને મનુષ્ય જેવા ન માનવા, એને દેવ જેવા પણ ન માનવા, મન વગરના, મનોબળ. મનોબળ મજબૂત રાખવા માટે મારા ગુરુએ શું કહ્યું છે, મારા પ્રભુએ શું કહ્યું છે, એ વાતનું સતત અનુસંધાન, નિત્ય વિચાર. આ વાતનો વિચાર નિત્ય કરવો એવી ટકોર કરી છે આપણને ગુણાતીતાનંદ સ્વામીએ. શારીરિક બળ અવશ્ય, પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સારું હશે તો બધી જ પ્રકારના સુખ આ લોકના પાંચેય ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા લેવાના સુખ એ પણ આપણે લઈ શકશું અને એનાથી આગળ સંતની કૃપાથી ભગવાનનું સુખ જે આપણે પામવાના છીએ તેના માટે પણ શરીર નિરોગીની પ્રાથમિક વાત એટલે કે સંપ્રદાયના નિયમ પ્રમાણેના આહાર અને વિહારની પણ મર્યાદા, સંયમ અને એમાં નિયમ પાલનની દ્રઢતા એ દ્રઢ મનોબળની સાથે જોડાય છે. આવા ભગતજી મહારાજના અદ્ભુત પ્રસંગો વડતાલના સમયમાં એક ભક્ત આવતા હતા. એના ગામના ભક્તોએ કહ્યું કે બ્રાગજી ભક્ત તમને મળે તો અમારા તરફથી જય શ્રી સ્વામિનારાયણ કહેજો. હવે હું પ્રાગજી ભગતને ઓળખતો નથી, કેવી રીતે ઓળખવા? તો કે એટલા બધા માણસોની વચ્ચે પણ જેનું અપમાન થતું હોય, જેના મોઢાની મુખારવિંદ ઉપરની પ્રભુ પ્રાપ્તિની ગુરુ વચનના પાલનની જે મસ્તી અલમસ્તી હોય, એમાં સહેજ પણ ઝાંકપ ના આવે અને જે સદાય હસતા અને પ્રસન્ન હોય, જે સાધુતાની દેહના ભાવને જીતવાના ભાવની, મનને જીતીને સંયમમાં રાખવાની, મંદિરમાં છું, ભક્તોની વચ્ચે છું, તો મારા વિચાર, મારી વાણી, મારો વ્યવહાર કેવો હોવો જોઈએ એની સ્થિરતા સાથે માન મળે કે અપમાન થાય, એ સ્થિરતાનું દર્શન ભગતજી મહારાજ પ્રાગજી ભક્તની ઓળખાણ તરીકે પેલા ભક્તોએ, પેલા અજાણ્યા ભક્તને કહ્યું કે જેનું અપમાન થતું હોય છતાંય પણ જે હસતા હોય ને પ્રસન્ન હોય, તો જાણજો, ઓળખજો કે એ પ્રાગજી ભક્ત છે અને એને અમારા દંડવત પ્રણામ કરીને જય સ્વામિનારાયણ કહેજો. જેની ઓળખાણ આપવા માટે કેવું સૂચક રૂપક ગોઠવ્યું છે. કોઈ પણ વ્યક્તિને ઓળખાવી હોય તો ઘણી બધી રીતે ઓળખાવાય, અને એમ કહેવાય કે ચાર જણને પૂછજો ને કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં છે, તોય જે ઓળખતા હશે એ બતાવતા હશે. પણ આ તો તમે જ શોધી લેજો. કેવી રીતે શોધી લેજો? એ જીવતા જ એવી રીતે હશે, એનું વર્તન જ એવું હશે કે જે બીજાથી નોખા પડતા હશે, અને એ જે બીજાથી નોખા પડતા હોય અને જેનું આવું બ્રહ્મ સમાધિનું સ્થિતપ્રજ્ઞ અવસ્થાનું જીવન વર્તન હોય, એ પ્રાગજી ભક્ત હશે, એને દંડવત પ્રણામ કરજો. પોતાના ગુરુ ગુણાતીત એ મૂળ અક્ષર બ્રહ્મ છે, એ ઉપાસનાનો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંતની જે વાતને દ્રઢતા ભગતજી મહારાજ કરતા હતા, એ તે સમયના સંતો અને ભક્તો હજુ ગ્રહી નહોતા શક્યા, પચાવી નહોતા શક્યા. તો વિચાર કરો અને પોતાની જાતને વિશે ધન્યતાનો ભાવ કરો કે આજે આપણે એમનો 198મો પ્રાગટ્ય દિન ઉજવીએ છીએ ત્યારે શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાતો ગાય વજાડીને કહી શકીએ છીએ. કેટલું સમય પરિવર્તન 100-150 વર્ષમાં થઈ ગયું, અને ત્યારે પરમહંસોએ જેમના કીર્તનમાં ગાયું છે એમ મારા જેવો બીજાને ભાગ્યશાળી માનવો એવી ભૂલ કરશો માં, એટલે પોતાની જાતને માટે ધન્યતા અને આનંદનો ભાવ લાવવા માટે પણ આ આપણને જે સત્સંગ પ્રાપ્ત થયો છે શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની શુદ્ધ સમજણ આપણી દ્રઢ કરવા માટે ગુરુ હરિ સાહેબ દાદાએ અત્યંત અનુગ્રહ કરીને સાધુ મનોજદાસજીના શ્રીમુખે જે આ વાતોનો અદ્ભુત શ્રવણ લાભ આપણને પ્રાપ્ત કરાયો છે, એ વર્તમાન કાળે આપણને મળેલી પ્રાપ્તિ છે. આપણે એ વાતને જેમ જેમ સમજતા જઈશું, સ્વીકારતા જઈશું, આપણા જીવન સાથે એને અપનાવતા જઈશું, આચરણમાં લાવવાનો થોડો ઘણો પણ હાહાગડથલરૂપ પ્રયત્ન કરશું, તો એને પરિણામે આત્મબળ, ત્રીજા બળની વાત કરી, શારીરિક બળ, મનોબળ, ત્રીજું આત્મબળ. હવે જે આત્મા શરીર દેહના ભાવથી ઉપર ઉઠી ગયા છે અને આત્માના ભાવમાં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હું દેહ નથી, હું તો આત્મા છું, અક્ષર છું, અને મારે વિશે પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ સાક્ષાત નિવાસ કરીને રહ્યા છે, આવી પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. એ આત્મબળ. અને જ્યારે ભગતજી મહારાજનો તે સમયનો સત્સંગની ભાષામાં આ જે ઉપદ્રવ હતો, અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાત કરવી એટલે ઉપદ્રવ હતો, ચાલુ પ્રવાહથી નોખી વાત હતી. અને ત્યારે ભગતજી મહારાજને પણ સત્સંગમાંથી વિમુખ કરવામાં આવ્યા. એમના પર ઘણા બધા પ્રતિબંધો આવ્યા, એમની વાત સાંભળવી નહીં, એને સભામાં બોલવાનો મોકો આપવો નહીં, ઘણી બધી રીતે જેને આ કહેવાય કે અપમાન, તિરસ્કાર, અને પાછા દરજી નાથના એટલે તે વખતના વર્ણાશ્રમ આશ્રમની દ્રષ્ટિએ પણ એટલા બધા અપમાનો એમને સહન કરવા પડ્યા. પણ આમનું આત્મબળ એમને એમના જીવનચરિત્રમાં લખ્યા પ્રમાણેના શબ્દો પ્રમાણે એમને એમ કહ્યું, ઉપરથી ખુદ સ્વામિનારાયણ પોતે આવે અને મને વિમુખ કરે તો પણ હું વિમુખ થાવ એવો નથી. આ આત્મબળ, કેટલો બધો જબરજસ્ત ભાવ. એટલે આજે મને વિમુખ કરી રહ્યા છે એને પણ મારા પ્રભુ જ વર્તાવી રહ્યા છે. પછી ઉપરથી આવીને વિમુખ કરે એમ નહીં, પણ આ મારી સાથે વાળા સમકાલીન લોકો સૌ પોતપોતાની સમજણ પ્રમાણે જે રીતે જીવી રહ્યા છે એ મને વિમુખ કરે, પણ હું વિમુખ થાવ એવો નથી. મારો જે સિદ્ધાંત, મારી જે દ્રષ્ટિ, મારો જે અભિગમ એ હંમેશા હકારાત્મક છે, ગુરુ તરફ છે, પ્રભુ તરફ છે, કોઈના કહેવાથી એમાં કાંઈ ફેર પડવાનો નથી. અને એવી દશાના દર્શન તો નરસિંહ મહેતા જેવા ભક્તે કરાયા છે. એમને એમ કીધું, આત્મભાવની વાત નરસિંહ મહેતાએ પણ આ વાત કરી છે, તો ભગતજી મહારાજ કરે એમાં કંઈ નવાઈ નથી. હરિજન વાસમાં કીર્તન કરવા ગયા, નાગર બ્રાહ્મણોએ એમને નાતબાર મૂક્યા. તે સમયમાં નરસિંહ મહેતાએ કીર્તન કરીને પ્રભુને કહ્યું, પ્રભુના કીર્તનમાં ગાયું કે એવા રે ભાઈ એવા, તમે કહો છો એવા, પણ તોય કરશું દામોદરની સેવા. તમારે નાતમાં રાખવા હોય તો રાખો, ના રાખવા હોય તો ના રાખો, મારો દામોદર પ્રત્યેનો જે ભક્તિભાવ છે, જે નિષ્ઠા છે, જે આશરો છે, અને જે મારા જીવનનો સર્વસ્વ છે, એમાં કશો ફેર પડશે નહીં. પછી લેખક જે શબ્દોમાં કે વક્તા જે શબ્દોમાં એનું વર્ણન કરવું હોય, આ આત્મબળ એટલે કે આ છાતી, શાસ્ત્રીજી મહારાજના જીવનચરિત્રમાં પણ આવા અનેક પ્રસંગો છે. અને ત્યારે એમને એમ કહ્યું છે કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. કોઈકે એમ કહ્યું કે તમારા આસન ઉપર વ્યાસપીઠ પર બેસીને આવો એ કથા કરે છે, તો કે જો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત કરતો હોય તો મારા માથા પર બેસીને કરે તો પણ એ માન્ય છે. આ બધા શબ્દો શાસ્ત્રીજી મહારાજના છે. સિદ્ધાંત ઉપાસના અને જેના દ્વારા પ્રાપ્ત થઈ છે તે ગુરુનું પ્રગટ સ્વરૂપ, એના વિશેનો જે ભાવ. અને ચોથી જે વાત કરી હરિબળ, હવે આ બધું જ કરતા હરતા જે કંઈ પણ છે તે મારા મને મળ્યા તે મારા સર્વોપરી પ્રભુ, મારા ઈષ્ટદેવ, એ જ મારા જીવનમાં જે કંઈ પણ કરી કરાવી રહ્યા છે, પોતે પણ કરે છે અને બીજાના દ્વારે બીજાને પ્રેરીને પણ કરાવે છે. મહારાજના વખતથી ન્યાલકરણ 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 એવો એક શબ્દ પ્રયોગ થતો. મેં માગ્યું, મેં ધાર્યું, મેં ઈચ્છ્યું, એ પ્રમાણે મળ્યું તો ન્યાલકરણ ન્યાલ કરી દીધા. આજે તો સાહેબ તાજાએ એટલી બધી પ્રસન્નતા વરસાવી, ન્યાલ કરી દીધા. ન્યાલ હર્તાપણાનો ભાવ, મેં માગ્યું, મેં ઈચ્છ્યું, મેં ધાર્યું, મેં કહ્યું, એ પ્રમાણે થવાને બદલે બીજું કંઈક જુદું જ થયું, ત્યારે જે પોઝિટિવ જે ભગતસિંહ મહારાજે એમના જીવનમાં હંમેશા સન્મુખ રહેવાની જે વાત સમજાવી, જ્યારે આપણા કરતા હરતાપણાના ભાવમાં આપણે હારી જઈએ છીએ, ચૂકી જઈએ છીએ, ત્યારે વગર કર્યા આપણે વિમુખ જ છીએ. અને જો આપણે કરતા હરતાપણાના ભાવમાં જાગ્રત રીતે રહેવાનો જો આપણે પ્રયત્ન કર્યો છે તો આપણા પક્ષનો પ્રયત્ન છે, તો એને પરિણામે પરિણામ જે આવે છે તે અંતે એવું રૂડું આવે છે કે બંને જણને સુખદ અનુભવની પ્રાપ્તિ પ્રભુ કરાવે છે, ગુરુ કરાવે છે. તો ભગતજી મહારાજે એમના ભક્તોને એક પત્ર લખ્યો છે એમને કે આવો ને તો નિરાંત કરીને આવજો. શું કહે છે? નિરાંત કરીને આવજો, કારણ કે તમે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા ગુરુનો સમાગમ કરવા માટે આવો છો, એના દર્શન કરવા માટે આવો છો, એની વાણી શ્રવણ કરવા માટે આવો છો. ભગતજી મહારાજ ટકોર કરે છે કે આવો ને તો નિરાંતે આવજો. આપણે તો ખાલી બીજી આ ભગતજી મહારાજની કથા સાંભળી, ત્રીજીએ સાહેબનો જન્મદિવસ ઉજવી, જે કંઈ હારતોરા આપણા મંડળ તરફથી લાયા હોઈએ પહેરાવી, અને બદલામાં સંતો આપણને જે શિખંડ જમાડે તે જમી, અને ઝટ વિસર્જિત થવાનું ને ક્યારે વિસર્જિત થવાનું, આપણે જમીને જવાની ઉતાવળ હોય, બધા ભક્તોને મળી દર્શન આપીને હજુ સાહેબ તો મોડ જમવા બેઠા હોય ત્યારે આપણે રજા લેવા જઈએ. આ આપણને ગુરુનું મહિમા છે, કારણ કે આપણે જમી લીધું છે, આપણી ટ્રેન ઉપડે છે, આપણા કેટલા કામ પાછા ઠેલીને આપણે આયા જ છીએ. બહુ થઈ ગયું આટલું. આ અશ્વિન દાદાએ જ એટલી બધી વાતો કરી કે હવે આગળ બીજું કંઈ સાંભળવાનું રહેતું જ નથી. આ ગુરુનો મહિમા છે. એટલે ભગતજી મહારાજે પેલા ભક્તોને લખ્યું કે મહુવા આવો છો ને તો નિરાંત કરીને આવજો. આપણે ગુરુ હરિ સાહેબ દાદાનો ખૂબ ખૂબ આભાર માનીએ. એક દિવસને બદલે ચાર દિવસ કર્યા, અને જે ચાર દિવસ માટે નિરાંત કરીને આવ્યા છે એના દર્શનની ધન્યતાનો આનંદ થાય છે. અહીંયા ઊભા રહીને આપ સર્વને અમારા સૌ સંતોના હૃદયપૂર્વકના ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ.